સોળમી પુત્રી પવિત્રા કહે છે, કાષ્ઠ ઘોડાની વાર્તા. સોળમે દિવસે ભોજ રાજા સારું મહુરત જોઈને સિંહાસન ઉપર જેવા બેસવા ગયા, ત્યાં પવિત્રા નામની પુત્રી ભોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતા અટકાવી બોલી, હે રાજન, થોભો, આ સિંહાસન ઉપર બેસશો નહીં. આની ઉપર તો પરદુખ ભંજન વિક્રમ જેવા પરાક્રમ કરનાર રાજા જ બેસી શકે. હું તેમના ચતુરાઈની અને પરોપકારની એક નવી વાર્તા કહું છું, તે સાંભળો. માગસર મહિનાની કડકડતી ટાઢમાં એક રાતે વિક્રમ રાજા નગર ચર્ચા જોવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા એક શિવાલયમાં આવી પહોંચ્યા. શિવાલયમાં જઈને જોયું તો એક બ્રાહ્મણ આત્મહત્યા કરવાની તૈયારી કરતો હતો. વિક્રમ રાજા તેની પાસે ગયા અને તેને આત્મહત્યા કરતા અટકાવ્યો અને બોલ્યા, ભાઈ, એવું તો તારે માટે શું દુઃખ આવી પડ્યું છે કે તારે આજે આત્મહત્યા કરવાનો વારો આવ્યો? પેલો બ્રાહ્મણ બોલ્યો, અરે ભાઈ, તું જ્યાં જતો હોય ત્યાં જા, અને મારું દુઃખ તને કહેવાથી શો ફાયદો? તે તો માત્ર વિક્રમ રાજા જ દૂર કરી શકે તેમ છે. વિક્રમ રાજાએ પોતાનો પરિચય આપ્યો. બ્રાહ્મણે રાજાને પોતાની વિતક કથા કહેવા માંડી. હું કનોજી બ્રાહ્મણ છું, કમનસીબે હું કુંવારો છું, કેમ કે મારી પાસે લગ્ન કરવા જેટલા પૈસા નથી. એક દિવસ મારે ત્યાં પહોંચતા એક સાધુ આવી ચડ્યા. તેમણે મારા ઘેર ભોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મેં તે સાધુને હાથે રાંધીને જમાડ્યા. આ વખતે મને થયું કે જો મારા ઘરમાં સ્ત્રી હોત તો કેવું સારું. સાધુ મારી સ્થિતિ સમજી ગયા. તેમણે મને કહ્યું, ભાઈ, દક્ષિણ દેશમાં સેતુબંધ રામેશ્વરનીએ પેલી પાર કામરુ દેશ છે, ત્યાં કન્યાઓનો ટોટો નથી. ત્યાંની કન્યાઓ પણ ખૂબ સુંદર હોય છે, ત્યાં પુરુષ ખૂબ ઓછા જોવા મળે છે, એટલે ત્યાંની સ્ત્રીઓ ઘોડે ચડીને પુરુષની શોધમાં નીકળે છે અને પુરુષને જોતા તેને ઘોડા પર બેસાડી પોતાના ત્યાં લઈ જાય છે અને તેની સાથે વગર ખર્ચે લગ્ન કરી લે છે. માત્ર ચંદ્રકરા નામની એક કુંવરી એવી છે કે જે પુરુષનું મોં જોતી નથી, તે પુરુષને ખૂબ નફરત કરે છે, માટે એણે તેના ઘરની આગળ ચાર પડદા રાખ્યા છે. જે બુદ્ધિમાન પુરુષ ચતુરાઈથી તેના આ ચાર પડદા છોડાવે તેને જ તે પરણે અને જીવનભર દાસી થઈને રહે. લોકોનું કહેવું છે કે ચંદ્રકરા રૂપરૂપનો અંબાર છે, તેની કાયા તો કંચનવર્ણી છે, કેર જેવા કોમર એના અંગ છે, શશીના જેવું તેનું વદન છે, મૃગલી જેવા લોચન છે, મોતી જેવા દાંત છે. સાધુના મોંએ ચંદ્રકરાના આટલા બધા વખાણ સાંભળી મેં તરત નિશ્ચય કરી લીધો કે પરણવું તો ફક્ત કામરૂ દેશની ચંદ્રકરાને. હું તો મનોમન તેને વરી ચૂક્યો. મેં તો બીજા દિવસે કામરૂ દેશ જવાની તૈયારી કરી લીધી. હું ઘણી મુસીબતો ભોગવી એ દેશમાં પહોંચ્યો. ત્યાં જતાં મને એ દેશની ઘણી સ્ત્રીઓ આવીને વર્ગી, પણ મેં કોઈના સામું જોયું નહીં અને કોઈની વાત સાંભળી નહીં. મારા મનમાં એકમાત્ર ચંદ્રકરા જ વસી ગઈ હતી. હું બધે પૂછતો ચંદ્રકરાના મહેલે પહોંચ્યો. આ કુંવરી ખૂબ ચતુર છે. તેણે મને કેટલાક અટપટા સવાલો પૂછ્યા. તેનો હું જવાબ આપી શક્યો નહીં, તેથી હું વિલે મોડે ત્યાંથી ભાગી છૂટ્યો અને શરમનો માર્યો અહીં આવી આત્મહત્યા કરતો હતો, કેમ કે હવે મને ચંદ્રકરા મળે તેમ લાગતું નથી, તેથી હું જીવવા ઈચ્છતો નથી. વિક્રમ રાજાએ તેને ધીરજ ધરવા કહ્યું. થોડા સમયમાં ચંદ્રકરા સાથે તેના લગ્ન કરાવી આપશે તેવું આશ્વાસન આપ્યું. વિક્રમ રાજા શિવાલયમાંથી નીકળી મહેલે આવ્યા. રાજપાટ પ્રધાનને સોંપી માં હરિસિદ્ધને યાદ કરી વૈતાળને સાથે લઈ કમરુ દેશ જવા ઉપડી ગયા. ત્યાં જઈ તેમણે ચંદ્રકરા વિશે પૂરતી માહિતી મેળવી અને ચંદ્રકરાના મહેલે પહોંચ્યા. મહેલ આગળ પડદા લટકતા હતા. કોઈ અજાણ્યા પુરુષને મહેલ આગળ આવેલો જોઈ ચંદ્રકરાની સખીઓ અંજાઈ ગઈ. તેમને થયું કે આ કોઈ સાધારણ પુરુષ નથી. તેઓ વિક્રમ રાજા પાસે ગઈ. રાજાએ ચંદ્રકરાની સખીઓ સાથે સંદેશો મોકલ્યો. સખીઓ એ પડદામાં રહેલી ચંદ્રકરા પાસે જઈને કહ્યું, હે સખી, આપણે આંગણે આજે કોઈ રાજવંશી પુરુષ આવી ચડ્યો છે. તે તમને જીતવા આવ્યા છે. જો આપની આજ્ઞા હોય તો તેમને પહેલાં પડદા પાસે બેસાડી દઈએ. ચંદ્રકરા લોકોને સવાલો પૂછી પૂછીને કંટાળી ગઈ હતી, કારણ કોઈ પણ વ્યક્તિ તેના સાચા જવાબો આપી શકતું નહીં. એટલે તેણે પહેલાં તો આનાકાની કરી, પરંતુ વિક્રમ રાજા તો ઓટલા ઉપર અડીંગો લગાવીને બેસી ગયા. તેમણે મનમાં હરિસિદ્ધ માતાનું સ્મરણ કર્યું અને વીર વેતાળને યાદ કર્યો. વેતાળ તરત હાજર થઈ ગયો. પહેલા પડદા આગળ એક રત્ન જડિત પાંજરું હતું. તેમાં સોનાનો પોપટ પૂરેલો હતો. રાજાએ વેતાળને એ પોપટમાં પ્રવેશ કરવા કહ્યું. રાજાનો હુકમ થતાં જ વેતાર પોપટમાં પ્રવેશ્યો અને મધુર વાણીમાં બોલવા માંડ્યો, પધારો પધારો વિક્રમ રાય, તમારા પગલાથી આજે ધરણી પાવન થાય છે. આજ અમારા કેવા ધનભાગ્ય કે આજે ઉજ્જૈનીના વિક્રમ રાજા અમારે ત્યાં. અમારી શેઠાણીએ હજી આપને ઓળખ્યા નથી, નહીં તો તે તમારી આગળ જરૂર આવે અને આદર સત્કાર કરે. આપ માઠું ન લગાડશો, સુખેથી બેસો અને એકાદ જ્ઞાનની વાર્તા સાંભળવાનો અમને લાભ આપો. સોનાના પોપટને બોલતો જોઈને ચંદ્રકરા અને તેની સખીઓ સ્તબ્ધ થઈ ગઈ. ચંદ્રકરાએ બહાર આવેલ વ્યક્તિ કોઈ મહાન લાગી કે જેના આવવાથી સોનાનો પોપટ પણ બોલતો થઈ ગયો. તેણે તરત પોતાની સખી સાથે સંદેશો કહેવડાવ્યો કે એકાદ જ્ઞાનની વાર્તા કહે. સખીઓએ બહાર આવી રાજાને વાર્તા કહેવાનું કહ્યું. ત્યારે રાજા બોલ્યા, હું વાર્તા તો કહું પણ હુંકારો કોણ પૂરશે? પોપટ બોલ્યો, મહારાજ હું પૂરીશ. રાજાએ વાર્તા શરૂ કરી. કોકણ દેશમાં કનકસિંહ નામે રાજા રાજ કરતો હતો. તે 50 વર્ષનો થયો, ત્યાં સુધી તેણે એક પણ પુત્ર નહોતો. છેવટે પંડિતોની સલાહથી તેમણે મહાદેવજીની આરાધના કરી. મહાદેવજીની આરાધનાથી તેમને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. રાજા રાણીએ આ પુત્રનું નામ બલવંતસિંહ પાડ્યું. તે નાનપણથી જ ખૂબ લાડકોડમાં ઉછરવા લાગ્યો. પુત્ર બળવંતસિંહ 7 વર્ષનો થતાં માતા પિતાએ તેને નિસારે ભણવા મૂક્યો. નિસારમાં કુંવર બળવંતસિંહને એક સુથારના દીકરા ચંપક સાથે દોસ્તી થઈ. દોસ્તી તો એવી જામી કે બંનેને એકબીજા વગર ચેન પડે નહીં. તેઓ સાથે રમે, હરે, ફરે અને ભણે. આ દોસ્તી રાજાને ગમે નહીં. તેમણે ઘણીવાર બળવંતસિંહને ઠપકો આપ્યો, છતાંય બળવંતસિંહ અવારનવાર ચંપકને મળતો. એક દિવસ બળવંતે ચંપકને કહ્યું, હે મિત્ર, તારી સાથે હું ફરું છું એ મારા પિતાને ગમતું નથી. તે તને હલકો ગણે છે, પરંતુ મારે મન તો તું જ મારો સાચો મિત્ર છે. તું એવી કંઈક અપૂર્વ કરા શીખી લાવ કે મારા પિતા પણ અચરજ પામી જાય અને તારી સાથેની દોસ્તી માન્ય રાખે. ચંપક નિસારેથી ઉઠી ગયો અને તેણે પરદેશ જવાનું નક્કી કર્યું. ચંપક પરદેશ જતા પહેલાં કુંવર બળવંતસિંહને મળવા આવ્યો. બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા અને મિત્રતા જાળવી રાખવા વચનથી બંધાયા. કુંવરે કહ્યું, તું વિદ્યા શીખીને વહેલો આવજે અને મારા માટે કંઈક નવીન વસ્તુ લેતો આવજે. ભલે, કંઈ સુથારનો છોકરો વિદાય થયો, તે પરદેશ ગયો. ત્યાં એક વિદ્વાન અને હોશિયાર સુથાર પાસે પોતાની કારીગરી શીખવા લાગ્યો. 7 વર્ષમાં તો તે બધી કલા કારીગરી શીખી ગયો. હવે તેણે પોતાના ગુરુ પાસે પોતાના દેશમાં જવાની રજા માગી. ત્યારે સુથાર ગુરુએ તેને એક કાષ્ઠનો ઘોડો આપ્યો અને તેમાં ગોઠવેલ અવનવી તરકીબોની માહિતી આપી. અમુક કર દબાવો તો ઘોડો ઊંચે ઉડે, અમુક કર દબાવો તો ઘોડો નીચે ઉતરે, અમુક કર દબાવો તો ઘોડો જમીન ઉપર દોડે, અમુક કર દબાવો તો ઘોડો ઊભો રહે, અમુક કર દબાવો તો ઘોડો ધીમે ધીમે ચાલે. આમ અનેક કરાવારો એક કાષ્ઠનો ઘોડો લઈને ચંપક પોતાના નગરમાં આવ્યો. ઘણા વર્ષે દીકરાને પાછો આવેલો જોઈ સુથારના બાપ અને સગા સંબંધીઓ ખુશ થયા. કુંવર બળવંતસિંહને ખબર મળતા તે તરત પોતાના મિત્રને મળવા સુથારને ઘેર આવ્યો. 7-7 વર્ષે બંને મિત્રો મળ્યા. બંને એકબીજાને ભેટ્યા અને ઘણા દિવસની વાતો કરી. પછી કુંવર બળવંતસિંહે પૂછ્યું, મિત્ર, તું મારા માટે શું લાવ્યો છે? ચંપકે કહ્યું, હું તારા માટે એક કાષ્ઠનો ઘોડો લાવ્યો છું. એમાં ઘણી કરો છે અને તે જુદી જુદી કરો દબાવવાથી તેની જુદી જુદી અસર થાય છે, પરંતુ આ બધી કરાને શીખતા 6 મહિના લાગશે. 6 મહિના? કુંવરે નવાઈ પામીને પૂછ્યું. ચંપકે કહ્યું, હા, પણ પછી તમે એ ઘોડાને મન ફાવે તેમ દોડાવી શકશો અને ઉડાડી શકશો. કુંવર બળવંતસિંહે કહ્યું, મારે એ ઘોડો જોવો છે. ચંપકે કહ્યું, ઠીક, કાલે તું તારા ઘોડા પર સવાર થઈ નદી કાંઠે આવજે. આખી રાત કુંવરને કાષ્ઠના ઘોડાના સ્વપ્ન આવ્યા. સવાર થતાં જ તે પોતાના પાણીદાર ઘોડા ઉપર સવાર થઈ નદી કાંઠે આવી ગયો. ચંપક ત્યાં કાષ્ઠનો ઘોડો લઈને હાજર થઈ ગયો હતો. ચંપકે બળવંતને કાષ્ઠનો ઘોડો બતાવ્યો અને તેને ઉડાડવાની, નીચે ઉતારવાની, જમીન પર દોડાડવાની અનેક કરોની સમજણ પાડી. પણ આવો અદ્ભુત કાષ્ઠનો ઘોડો જોઈને બળવંત એવો તો હરખ ગયેલો બની ગયો કે તે પૂરું સમજ્યા વગર કાષ્ઠના ઘોડા ઉપર બેસીને તેને ઉડાડ્યો. ઘોડો તો ઉડવા લાગ્યો. થોડી વાર પછી બળવંતને થયું કે તે ઉતાવળમાં નીચે ઉતરવાની કર કઈ તે સમજાવવાનું ભૂલી ગયો. પણ હવે શું થાય, ઘોડો જ્યાં લઈ જાય ત્યાં જઈશું એમ વિચારી બળવંત ઘોડાને ચીટકીને બેસી રહ્યો. આ બાજુ ચંપક બળવંતની પાછા ફરવાની રાહ જોતો ઊભો હતો. તેને મનમાં ધ્રાસકો પડ્યો કે હવે શું થશે, રાજાને હવે શું જવાબ આપશે, ગામના લોકો તેના વિશે શું વિચારશે, તેના વિશે શું વિચારશે. ક્યાંય સુધી તેણે કુંવર બળવંતની પાછા ફરવાની રાહ જોઈ ઊભો રહ્યો, પણ તે પાછો ફર્યો નહીં. અંધારું થતાં રાજાના સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા. તેઓ શોધતા શોધતા નદી કાંઠે આવ્યા. ત્યાં તેમણે સુથાર ચંપકને એકલો બેઠેલ જોયો અને તેની પાસે બળવંતસિંહનો પાણીદાર ઘોડો જોયો. તેણે તરત ચંપકને પકડીને રાજા સમક્ષ લઈ ગયા. રાજાને થયું કે લોભના માર્યા ચંપકે મારા કુંવરને નદીમાં ડુબાડી દીધો લાગે છે. તેમણે કંઈ પણ પૂછપરછ કર્યા વિના ચંપકને મોતની સજા ફરમાવી. આટલું કંઈ વિક્રમ રાજાએ વાર્તામાં અટકાવી. ચંદ્રકળાને વાર્તામાં રસ પડ્યો હતો તેથી તે પડદા પાછળથી બોલી રસ પડ્યો ત્યારે વાર્તા કેમ અટકાવી, વાર્તા આગળ ચલાવો. વાર્તામાં પોપટ વૈતાર હુંકારો દેતો હતો તે બંધ થયો. હવે વૈતાર બીજા પડદે બેઠેલી મેનામાં પ્રવેશી બોલ્યો વાર્તા આગળ ચલાવો. એટલે રાજાએ ચંદ્રકરાને એક પડદો ખસેડવા કહ્યું જેથી તેણે સખીઓ પાસે એક પડદો ખસેડાવ્યો. હવે રાજા ત્રીજા પડદે બેસી વાર્તા કરવા લાગ્યા. કુંવરના પિતા કનકસિંહને પાછળથી પસ્તાવો થયો કે મેં સુથાર ચંપક પાસેથી કાંઈ હકીકત જાણ્યા વગર જ તેને મોતની સજા ફરમાવી, તે યોગ્ય નથી. આમ વિચારી તેમણે ચંપકને બોલાવી પાસે બેસાડ્યો અને પૂછ્યું, બેટા કુંવર બળવંતસિંહ ક્યાં ગયો, તેનો ઘોડો તારી પાસે ક્યાંથી? ચંપકે કહ્યું, હે રાજન, હું કુંવરની જીત ખાતર જ પરદેશ કંઈક વિદ્યા શીખવા ગયો હતો. ત્યાંથી મારા ગુરુએ મને એક કાષ્ઠનો ઘોડો આપ્યો. મેં તે રાજકુમારને બતાવ્યો. રાજકુમારે તેનો ઘોડો મને આપ્યો અને પોતે કાષ્ઠના ઘોડા પર બેસી ગયા. તેઓ ઉતાવળમાં ઘોડાને નીચે ઉતારવાની કળ શીખવાનું ભૂલી ગયા, માટે તેઓ ઘોડો લઈને અદૃશ્ય થઈ ગયા. રાજાએ ચંપકને નિર્દોષ જાહેર કર્યો અને બળવંતસિંહની શોધમાં ચારે દિશાએ ઘોડેસવાર સિપાહીઓને મોકલ્યા. આ બાજુ કુંવર બળવંતસિંહ ઘોડાને નીચે ઉતારવા માટે જુદી જુદી કરો દબાવવા લાગ્યા. તેમાંની એક કર દબાતા ઘોડો આકાશ માર્ગેથી નીચે કર્ણાવતી નગરીના રાજબાગમાં ઉતર્યો. ઘોડાને નીચે ઉતરતા આંચકો લાગતા બળવંત નીચે જમીન ઉપર ફસડાઈ પડ્યો અને બેભાન બની ગયો. એવામાં એક માલણની નજર પડતા તે આ યુવાનને બેભાન હાલતમાં જોઈ પોતાના ઘેર લઈ ગઈ. માલણે કુંવરની સારવાર કરી ત્યાં થોડી વારમાં તે ભાનમાં આવ્યો. માલણે તેને ખાવા માટે થોડા ફળો આપ્યા. માલણને કોઈ સંતાન ન હતું એટલે તેણે આ યુવાનને પોતાના પુત્રની માફક સારવાર કરી અને તેને ત્યાં થોડા દિવસ રોકાઈ જવા કહ્યું. આ કર્ણાવતી નગરીના રાજાને એક કુંવરી હતી, તેનું નામ સોનલ હતું. તે રૂપરૂપનો અંબાર હતી. માલણ રોજ રાજાને ત્યાં ફૂલ આપવા જતી. તે ઘેર આવી બળવંતસિંહ આગળ રોજ કુંવરી સોનલના વખાણ કરતી. સોનલના આટલા બધા વખાણ સાંભળી બળવંતસિંહને તેની સાથે પરણવાની ઈચ્છા થઈ, પરંતુ આ ઈચ્છા તે સોનલ આગળ કેવી રીતે વ્યક્ત કરી શકે? એક દિવસ તેણે માલણ સાથે ફૂલના ગજરામાં પોતાની હીરાની વીંટી મોકલી આપી. માલણ ફૂલનો ગજરો લઈ સોનલને આપ્યો. સોનલ જેવી આ ફૂલનો ગજરો ભરાવા જાય છે ત્યાં તેમાંથી વીંટી નીકળી. આવી મૂલ્યવાન હીરાજડિત વીંટી જોઈ કુંવરી સોનલને આશ્ચર્ય થયું. તેને થયું કે આ મૂલ્યવાન વીંટી કોઈ સામાન્ય માણસની નથી, આ વીંટી પહેરનાર કોઈ રાજવંશી યુવાન જ હોવો જોઈએ. તેણે બીજે દિવસે માલણને આ વીંટી વિશે પૂછપરછ કરી. ત્યારે માલણે કહ્યું, બહેનબા, મારે ત્યાં એક રાજકુમાર ઉતર્યો છે જેણે મને વીંટી ફૂલના ગજરામાં મૂકવા કહ્યું હતું એટલે મેં મૂકી. કુંવરી સોનલ ચાલાક હતી. તે સમજી ગઈ કે કુંવર પોતાને ચાહે છે અને વીંટીની સમસ્યામાં મારી આગળ પોતાની ઈચ્છા જાહેર કરી છે. એટલે સોનલને પણ બળવંત ઉપર પ્રેમ જાગ્યો. તેણે તરત એક સમસ્યાવાળો પત્ર લખી તેની ઘડી વારી એક લાડવામાં ખોસી તે લાડવો માલણને આપ્યો અને કહ્યું કે હે માલણ, તું આ લાડવો વીંટીવાળા રાજકુમારને મારા તરફથી ભેટ આપજે. માલણ તો લાડવો લઈ ઘેર આવી અને તે કુંવર બળવંતસિંહને આપ્યો. તે સમજી ગયો કે જરૂર આમાં સોનલનો સંદેશો હશે એટલે તેણે લાડવાને ભાંગ્યો તો વચ્ચેથી એક ચિઠ્ઠી નીકળી. બળવંતસિંહે તે ચિઠ્ઠી વાંચી. તેમાં કુંવર પ્રત્યે પોતાને પ્રેમ વ્યક્ત કર્યો હતો અને પોતાને ગુપ્ત રીતે મળવાનો ઉપાય બતાવ્યો હતો. હવે સોનલ અને બળવંત બંને અવારનવાર ખાનગીમાં બાગમાં મળવા લાગ્યા. ધીરે ધીરે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ. આ મિલનના પ્રતાપે સોનલ ગર્ભવતી થઈ. તેણે આ વાત બળવંતસિંહને જણાવી અને કહ્યું, જો આ વાત મારા પિતાજી જાણશે તો અણધાર્યું વિઘ્ન આવશે, એટલે આપણે બંને અહીંથી ભાગી જઈએ. બળવંતસિંહ અને સોનલની આ બાબત માલણ જાણતી હતી, પરંતુ તેને પુષ્કર સોનો મોહરો આપી તેનું મોઢું બંધ કરી દીધું. એક રાત્રે માલણની હાજરીમાં જ બંને જણ કાષ્ટના ઘોડા પર બેસી ત્યાંથી પલાયન થઈ ગયા. બળવંતે ઘોડો જંગલમાં ઉતાર્યો ત્યાં બંને જણ એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. અહીં સોનલે એક બાળકને જન્મ આપ્યો. એક દિવસ બળવંત બંનેને ઝૂંપડીમાં સુવાડી ઘરનો સરસામાન લેવા ઘોડો લઈને નજીકના નગરમાં ગયો. ત્યાંથી પાછા ફરતા રસ્તામાં એક જગ્યાએ આગ લાગી. આ આગમાં બળવંતસિંહ ફસાઈ ગયો અને આગની જ્વાળાથી કાષ્ટના ઘોડાની કરની રસીઓ બળી ગઈ અને બળવંત બેભાન થઈને રસ્તામાં ઢળી પડ્યો. બીજી બાજુ ઝૂંપડીમાં રહેલી સોનલને થયું કે હજી સુધી બળવંત પાછો ફર્યો નથી, તેથી તે ચિંતા કરવા લાગી. થોડી વાર સુધી રાહ જોતા તે પોતાના બાળકને ઝૂંપડીમાં પાંદડા ઉપર સુવડાવી બળવંતની શોધમાં નીકળી પડી. તે થોડે દૂર ગઈ હશે કે તેની ઝૂંપડીમાં એક વરુ આવીને તેના બાળકને મોંમાં પકડી ઉઠાવી ગયું. એટલામાં મેનાએ હોંકારો આપવાનું બંધ કર્યું, કેમ કે વેતાર મેનામાંથી નીકળી માટીના મોરમાં જઈને બેઠો. વિક્રમ રાજાએ અહીં વાર્તા અટકાવી દીધી. ચંદ્રકરાએ રાજાને વાર્તા આગળ ચલાવવા કહ્યું. તેથી માટીના મોરે કહ્યું, હે વિક્રમ રાજા, હવે તમે બીજો પડદો છોડી ત્રીજા પડદા આગળ જઈ વાત શરૂ કરો તો હું વચમાં હુંકારો ભણતો રહીશ. આથી ચંદ્રકરાએ તરત બીજો પડદો હટાવી દીધો. એટલે વિક્રમ રાજા ત્રીજે પડદે આવ્યા અને આગળ વાર્તા શરૂ કરી. રસ્તામાં બેહોશ પડેલ બળવંતને એક વણઝારાએ પોતાની પોઠમાં લીધો. વણઝારાએ તેને પૂછપરછ કરી, પણ બળવંત તેને કંઈ જવાબ આપી શક્યો નહીં, કારણ કે તેણે પોતાની યાદદાસ્ત ગુમાવી દીધી હતી. હવે ભલો વણઝારો બળવંતને પોતાની પોઠમાં સાથે લઈ ગયો. હવે પેલું વરુ બાળકને મોંમાં લઈને જતું હતું ત્યાં શિકારે નીકળેલ રતનપુર નગરના રાજાએ આ દ્રશ્ય જોયું. તેમણે તરત તીર મારીને વરુને વેધી નાખ્યું. પછી બાળકને લઈને તે પોતાને મહેલે આવ્યો. આ રાજાને કોઈ સંતાન નહીં હોવાથી આ બાળકને પોતાનું બાળક સમજી તેને ઉછેરવા લાગ્યું. સોનલ પોતાના પતિને શોધી શોધી થાકી, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં, એટલે પાછી ઝૂંપડીમાં આવી. ઝૂંપડીમાં આવીને જુએ છે તો પોતાનું બાળક ગુમ. તે બિચારી માથું કૂટીને રડવા લાગી. તે પોતાના પુત્રને શોધવા વને વન ભટકવા લાગી. તે ભટકતી ભટકતી એક નજીકના નગરમાં પહોંચી ગઈ. તે નગરનું નામ રતનપુર હતું, જ્યાંના રાજા પાસે જ પોતાનું બાળક હતું. આ નગરને છેવાડે એક મોટો મહેલ હતો અને તેમાં એક વૃદ્ધા રહેતી હતી. તેણે સોનલને પોતાના ત્યાં આશરો આપ્યો. લોકો આ વૃદ્ધાના મહેલને ભૂત્યો મહેલ અને વૃદ્ધાને ડાકણ કહેતા, પરંતુ આ વૃદ્ધા સોનલને પોતાની સખી દીકરીની જેમ રાખવા લાગ્યા. સોનલ ધીરે ધીરે પોતાનું દુઃખ ભૂલવા લાગી. આમ ભરવત, સોનલ અને તેમનું બાળક ત્રણેય જુદા પડે. 15 વર્ષ વીતી ગયા. સોનલનો ખોવાયેલો બાળક પણ 15 વર્ષનો થઈ ગયો એટલે રતનપુરના રાજાએ તેને રાજગાદીએ બેસાડ્યો. આ સમય દરમિયાન પેલી વૃદ્ધા ગુજરી જતા તેનો છુપો ખજાનો સોનલને મળ્યો. આ ખજાનાના આધારે સોનલે સુંદર બગીચા સાથે એક વિશાળ મહેલ બનાવ્યો અને પુષ્કર નોકર ચાકરો રાખી તે રાણીની માફક રહેવા લાગી. તેની ઉંમર 32 વર્ષની થઈ હતી, છતાં તે 20 વર્ષની તાકતી હતી. એક દિવસ રાજા બનેલ કુંવર જ તેનો પુત્ર હતો તે આ મહેલ આગળથી નીકળ્યો. તેણે ઝરૂખામાં ઊભેલી પોતાની માતા સોનલ એટલે કે સુંદરીને જોઈને તેના પર મોહી પડ્યો. તેમ સુંદરી પણ કુંવરને જોઈને મોહ પામી. તેને થયું કે મારા પતિ તો વર્ષોથી ગુમ થઈ ગયા છે, હવે આખી જિંદગી કોને સહારે કાઢવી. વળી તેણે પત્નીને પણ કંઈ સુખ જોયું ન હતું, તેથી તેણે આ રાજા સાથે પરણી જવાનું વિચાર્યું. પરંતુ તે જાણતી નહોતી કે તે પોતાનો દીકરો છે. તેણે તો કુંવરને પોતાના મહેલમાં બોલાવ્યો અને તેની આગતા સ્વાગતા કરી. પછી ધીરે ધીરે બંને જણા વારાફરતી મરવા લાગ્યા. છેવટે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. કુંવર વાજતે ગાજતે સુંદરીને ત્યાં પરણવા નીકળ્યો. અહીં વિક્રમ રાજા વાર્તા કહેતા અટકી ગયા. ચંદ્રકરાએ વાર્તા આગળ ચલાવવા કહ્યું ત્યારે વિક્રમ રાજા બોલ્યા, મોર હુંકારો ભણતો બંધ થયો એટલે વાર્તા અટકાવી. કોઈ હુંકારો ભણો તો જ વાર્તા કહેવાની મજા આવે. આ સમયે મોરમાં રહેલો વેતાર ચોથા પડદા આગળ રૂપાના સરિયા ઉપર બેઠેલી સોનાની ઢેલમાં પ્રવેશ્યો અને બોલ્યો, હે રાજન, મોર હુંકારો ન ભણે તો હું ભણીશ, માટે તમે ત્રીજો પડદો છોડી ચોથા પડદા આગળ બેસી અધૂરી વાર્તા પૂરી કરો. રાજાએ ત્રીજો પડદો હટાવી લેવા સૂચન કર્યું, જેથી ચંદ્રકરાએ ત્રીજો પડદો હટાવી લીધો. આથી રાજા ચોથે પડદે બેસીને વાર્તા આગળ કહેવા લાગ્યા. કુંવર વાતે ગાતે સુંદરીના મહેલે આવી પહોંચ્યો. સુંદરી સોર શણગાર સજીને લગ્ન મંડપમાં આવી. કુંવર અને સુંદરી લગ્ન મંડપમાં ગોઠવાયા. માતા અને પુત્ર લગ્ન કરે તે કુદરત કેમ સાંખી લે. તેથી કુદરતી રીતે જ સુંદરી સોનલમાં પ્રેમે પલટો ખાધો. તેની નજર સામે ભાવી પ્રિયતમ નહીં પણ પુત્ર બેઠેલો લાગ્યો. તેનામાં અચિંતા જ માતૃતત્વ ભાવ જાગૃત થયો અને તેના સ્તનમાંથી દૂધની ધારા છૂટી. તે તરત તે વરમારા તોડી ઊભી થઈ ગઈ. આ બાજુ કુંવર જ જે સોનલનો દીકરો હતો ના વિચારોમાં પણ પરિવર્તન થયું. તેને સુંદરી સોનલ પોતાની માતા સમાન લાગી. તેણે પાલક પિતા પાસેથી સાંભળ્યું હતું કે પોતાને તે એક વરુના મોંમાંથી બચાવીને લાવ્યા હતા, એટલે તેને થયું કે જરૂર હજી પોતાની મા જીવતી હશે. કુંવર પણ લગ્ન મંડપમાંથી ઊભો થઈ ગયો. બંને વાતચીત કરવા લાગ્યા. બંને પોતપોતાના આવેલ પરિવર્તનની વાત કરી. હવે બંનેને ખાતરી થઈ ગઈ કે તેઓ બંને મા દીકરો છે. કુદરતે તેમને અનર્થમાંથી બચાવ્યા તે માટે તેઓએ ભગવાનનો ઘણો ઉપકાર માન્યો. કુંવરને લાગ્યું કે જેમ કુદરતે મારી માતાનો અચિંતો મેરાપ કરાવ્યો એમ મારા પિતાજીનો પણ અવશ્ય મેરાપ કરાવશે. એક દિવસ રાજા કુંવર દરબાર ભરીને બેઠો હતો. તેની માતા અને પાલક માતા ઓઝલમાં બેઠા હતા. રાજકાજ ચાલી રહ્યું હતું. એવામાં આ નગરમાં એક સોદાગર આવ્યો. તે પોતાનો કિંમતી માલ વેચવા રાજાને મળવા આવ્યો. દરબારીઓ
બધા જ આ સોદાગરને જોઈને સ્તબ્ધ થઈ ગયા. કારણ આ સોદાગરનું મોં બરાબર કુંવરના મોંને મળતું આવતું હતું. ત્યાં તો ઓજલમાં બેઠેલી કુંવરની માતાએ આ સોદાગરને જોયો તે તરત પોતાના પતિ ભરવતને ઓળખી ગઈ. ભરવતને પણ રાજા કુંવરને જોઈને થયું કે જરૂર મારા જેવા ચહેરાવાળો આ રાજા મારો પુત્ર જ હોવો જોઈએ. વળી તેણે કુંવરની માતા સોનલને પણ જોઈને તેને ખાતરી થઈ કે આ બંને મારાથી છૂટા પડેલા પત્ની બાળક છે. પછી ત્રણેય જણા વચ્ચે વાતચીત થતાં ખાતરી થઈ ગઈ કે ત્રણેય જણા માતા પિતા પુત્ર હતા. આમ કુંવરને પિતા મરવાથી તે હર્ષ ગેલો થઈ ગયો. પરંતુ દરબારમાં બેઠેલા વિદ્વાનો અને નગરશેઠને હજુ આમાં શંકા લાગતી હતી. તેમણે પોતાની શંકા પંડિતોને જણાવી એટલે પંડિતોએ કહ્યું, એક સ્વચ્છ પાણી ભરેલી તાંબુકડી દરબારમાં લાવો અને તેમાં ત્રણેય જણાના લોહીના ટીપા નાખો. જો એક હશે તો ટીપા ભેગા થઈ મળી જશે. ત્રણેય જણે પંડિતોના કહેવા પ્રમાણે કર્યું. ખરેખર ત્રણેયના લોહી એકબીજામાં મળી ગયા. પિતા પુત્ર અને માતા એકબીજાને ભેટી પડ્યા. વર્ષોનો વિજોગ ઘડીમાં મટી ગયો. બધાના હૃદયમાં આનંદ છવાઈ ગયો. ભરવંતસિંહને પોતાના બાળપણનો મિત્ર અને તેના કાષ્ટનો ઘોડો ખૂબ જ યાદ આવતા તે પોતાની પત્ની અને પુત્ર સાથે પોતાના દેશમાં જવા નીકળ્યા. તેઓ ઘણા સમયે કોંકણ દેશમાં પહોંચ્યા. કનકસિંહ અને તેની રાણીને પોતાના પુત્રને પાછો આવેલો જોઈને અનહદ ખુશી થઈ. તેમણે પોતાના પુત્રવધુ અને પૌત્રને પણ ઘરે વરગાડ્યા. આમ ઘણા વર્ષો પછી પરિવાર ભેગું થતાં બધાના આનંદનો પાર ન રહ્યો. ભરવંત પોતાના મિત્ર ચંપક સુથાર મિત્રને મળ્યો. બંને મિત્રો ઘણા વર્ષો પછી મળ્યા. બંનેએ એકબીજાના ક્ષેમ કુશળ પૂછ્યા. બંને મિત્રોએ ઘણી ઘણી વાતો કરી. કનકસિંહે પોતાના દીકરા ભરવંતસિંહને ગાદીએ બેસાડ્યો અને સુથારના છોકરા ચંપકને પ્રધાન બનાવ્યો. કનકે પોતાના કુંવરને તેના રાજ્યમાં મોકલી આપ્યો. આમ પિતા પુત્ર નગરમાં રાજ કરવા લાગ્યા. વાર્તા પૂરી થતાં ચંદ્રકરાએ ચોથો પડદો સ્વેચ્છાએ હટાવી લીધો. તે રાજાની બુદ્ધિ ચતુરાઈ ઉપર મુક્ત બની ગઈ. તે બોલી, હે વિક્રમ રાજા, તમે ચતુરાઈથી મને જીતી ગયા છો. હવે તમે કહો તેમ કરવા હું તૈયાર છું. વિક્રમ રાજાએ કહ્યું, બહેન, આ બધું મેં એક બ્રાહ્મણ યુવાન માટે કર્યું છે. તે તને પરણવાની હઠ લઈને બેઠો છે. માટે મારી સાથે આવી તમારે આ બ્રાહ્મણની સાથે લગ્ન કરવાના છે. ચંદ્રકરાએ આ માટે સંમતિ આપી. વિક્રમ રાજા ચંદ્રકરાને લઈને ઉજ્જૈની નગરીમાં આવ્યા અને પેલા બ્રાહ્મણ સાથે ચંદ્રકરાના લગ્ન કરાવ્યા અને તેમને 7 ગામ કન્યાદાનમાં આપ્યા. બ્રાહ્મણ અને ચંદ્રકરાએ રાજાની કૃપાથી સુખ ચેનમાં દિવસો વિતાવવા લાગ્યા. વાર્તા પૂરી કરતા પુત્રીએ કહ્યું, આવા ચતુર અને બુદ્ધિશાળી વિક્રમ રાજા હતા. તમે આવા કાર્ય કરી શકો તો જ આ સિંહાસન ઉપર બેસી શકો છો. આટલું કહી પુત્રી સરર કરતી આકાશમાં ઉડી ગઈ.